હવે આપણે ધર્મેશભાઈનો લાભ લઈએ. ધર્મેશભાઈને ખૂબ સરસ મજાનો ટોપિક સર્વાતી સ્વામીજી આપેલો છે, એ મહારાજના અપ્રતિમ એવા બેજોડ આશીર્વાદ કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. રોજે રોજ આપણે આ લાઈન ગાઈએ છીએ, પણ એનો સરસ મજાના સ્વાધ્યાય કરી અને ધર્મેશભાઈને પ્રાર્થના કરીએ કે સ્વાધ્યાયની સાથે એમનું જે યુવકોના ગુણદર્શન અને અભિવાદન કરવાનું છે એ લઈ અને આપણી સમક્ષ પધારે ધર્મેશભાઈ સતપરિયા.
સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન પરમ પૂજ્ય સ્વામી શ્રી પૂજ્ય ત્યાગ સ્વામી, પૂજ્ય સરાતી સ્વામી, પૂજ્ય ગુણગ્રાહક સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, સાર્થક સ્વામી, હરિદાસ સ્વામી તથા ધામના સૌ મુક્તો, આમ તો બહુ સ્વાધ્યાય ભજન કરવાનું અંગ નહીં, પણ આ જાત સવારે ગુણગ્રાહક સ્વામીનો ટોપિક હતો કે આ અવસર પ્રભુ કરુણા બહુ કીધી, એમ કે આ કરુણાએ કરીને આ એક ટોપિક મને બી મળ્યો છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. આ ગીર વિસ્તારના કોઈ એક નાના ગામમાં કોઈ એક વ્યક્તિ બીમાર પડે, એની ખબર કાઢવા માટે નરેન્દ્ર મોદી છે પાર્લામેન્ટમાંથી અહીંયા આવે અને એ વ્યક્તિ એને ઓળખતી હોય તો એને કેવો મહિમા હોય એનો, કહો તમે છેક મારા માટે ત્યાંથી છેકથી અહીંયા આવ્યા. ચલો એ છોડીએ, આપણો કોઈ મિત્ર હોય એ યુએસ કે ત્યાં રહેતો હોય અને સ્પેશિયલી આપણને મળવા માટે અહીંયા આવે, ચલો એ બી નહીં અમદાવાદથી કોઈ મિત્ર આપણને અહીંયા મળવા આવે તો આપણને કેવું લાગે, કહો છેક ત્યાંથી મને મળવા આવ્યો, સ્પેસિફિકલી મને મળવા આવ્યો એમ, તો આપણને એનો આપણને એનું જાણ પણ રહે, એનું આપણને ભાર રહે એમ. પાતો કેવા પુરુષ ધરતી પર આવે કે બગડા ઉપર 26 મીંડા લગાવે દ્વિપરાર કાળ સુધી, ઇંગ્લિશમાં તો એનું કાઉન્ટિંગ બી નથી, 26 મીંડાનું કાઉન્ટિંગ પણ નથી, એ ખાલી સંસ્કૃતમાં છે દ્વિપરાર્ધ, એક પરાર્ધ એટલે એકડા ઉપર 26 મીંડા, દ્વિપરાર્ધ કાળ સુધી એક પગે ઉભા રહીને વૈરાટ નારાયણે તપશ્ચર્યા કરી. વૈરાટ નારાયણનું જીવન કાળ છે એ જ દ્વિપરાર્ધ, બે પરાર્ધનો એનો જીવન કાળ હોય, ટૂંકમાં એની આખી જિંદગી એને તપશ્ચર્યા કરી, પણ છતાંય મહારાજ કે હું એની તપશ્ચર્યાથી રાજી થઈને નથી આવ્યો, કેવળ કરુણાએ કરીને આવ્યો. તો કરુણાએ કરીને આવા પુરુષ આપને ધરતી ઉપર દર્શન દેવા માટે, કે જે અવતારોને બી એના દર્શન નથી, જે 33 કરોડ દેવતાઓ જેની રાહ જોવે છે અને જેને એ ઉપલબ્ધિ નથી, એવા પુરુષ ધરતી પર આવ્યા. કાર્યાણી 5માં પણ કીધેલું છે ને એમ કે મહારાજ લખે છે એમ કે અવતાર ધાર્યાનું પ્રયોજન, કે અવતાર શું કામ ધારવો પડ્યો એમ, નકર તો એમાં વચનામૃતમાં કહે છે એમ કે મહારાજની તો એવી સત્તા છે, મહારાજનું તો એટલું ઐશ્વર્ય છે કે ત્યાં બેઠા બેઠા ભાઈ આપણા જીવનું કલ્યાણ કરી શકે, તો સ્પેશિયલી અહીંયા આવવાની જરૂર શું, અવતાર ધારવાનું રીઝન શું, આપણા જેવો દેહ ધરીને અહીંયા આવવાનું કારણ શું એમ. ત્યારે એમાં મહારાજ સરસ લખે છે કે ભગવાનના ભક્તોના મનોરથ પૂરા કરવા, એના સંકલ્પો પૂરા કરવા માટે એ સ્પેશિયલી ધરતી પર આવે છે, કે એને લાડ લડાવવા માટે આવે છે. એ જો અહીંયા આપણે એમ વિચારી કરે ખાલી કે ભગવાનને દિવ્ય સ્વરૂપનો પણ દર્શન દેતા હોય તો આપણે એના નજીક ન જઈ શકીએ, આપણને દિવ્ય દર્શન ટૂંકમાં આપણે એનાથી થોડાક દૂર રહીએ, આ તો આપણા જેવા દેહધારીને આપણી પાસે નજીક આવ્યા અને એ આપણા સૌ માટે જે અતિ દુર્લભ છે એ એકદમ સુલભ બન્યા. આપણે સ્વામીજી પાસે કેટલી વખત જઈ શકીએ, સ્વામીજીને મળવા ગમે ત્યારે જઈ શકીએ, તો એ વિચાર કરીએ કે કેટલા સુલભ થયા એમ. સ્વામી ભગવાન જ્યારે ધરતી પર આવ્યા અને પછી 11 વર્ષ 3 મહિના 2 દિવસની બહુ નાની ઉંમરે ગૃહનો ત્યાગ કર્યો, કોના માટે, તો કે આપણા માટે, એ કેવળ ને કેવળ આપણા માટે આવ્યા. એ તો આપણો પ્રસંગ ખબર છે આપણને કે એ નાનપણમાં બાળઘનશ્યામ રૂપે એ ઝાડવા ઉપર ચડીને પશ્ચિમ દિશા ઉપર જોવે છે, આમ જોઈએ તો અનંત બ્રહ્માંડો એના અનંત જીવો, એમાંય સ્પેસિફિકલી આપણા બ્રહ્માંડને સિલેક્ટ કર્યું, એમાંય અનંત જીવો, એમાંય આપણને સ્પેસિફિકલી જે ભારત ભૂમિ છે એ સિલેક્ટ કરી, એમાંય ગુજરાત, એમાંય સૌરાષ્ટ્ર એ સિલેક્ટ કરીને ત્યાં આવ્યા, તો આપણે કેટલા બધા નસીબદાર એમ. કે આપણે ખાલી આ સેન્ટન્સનો વિચાર કરીએ, હું મારી જાતનો વિચાર કરું કે આ વિચાર પામીએ ત્યારે ખ્યાલ આવે, આમ 2-3 દિવસથી આ ટોપિક ઉપર વિચારતો હતો, ખરેખર આ ટોપિક ઉપર કોઈને સમજાવી દેવાની કે નહીં, પણ ખરેખર આ મારા જીવનમાં આ ટોપિક છે એ ઇમ્પ્લિમેન્ટ થાય એ માટે તમે બધા મારા માટે પ્રાર્થના કરજો, કારણ કે આ જે પુરુષ છે એ ક્યારેય ધરતી પર હોય નહીં. અને આજે ગઈકાલે કેમ જ આપણે ખગોળ ભૂગોળના વચનામૃતની વાત કરતા હતા કે આ મનુષ્ય દેહ છે કેટલો દુર્લભ છે અને એ જે કાળની અંદર આપણને મનુષ્યનો દેહ મળ્યો એમાંય સ્પેસિફિકલી આપણને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો એ કેટલો દુર્લભ છે એમ. એ જો ખાલી વચનમાં વિશ્વસાઈ જાય અથવા એ આપણને મનાઈ જાય, આટલો મહિમા જો આપણામાં સ્થિર થઈ જાય તો બધી સાધના આપણી પૂરી થઈ જાય એમ. એટલે કે છે ને જે પ્રકરણ 15 300મી વાત, સ્વરૂપ નિષ્ઠા અને મહિમા છે એ વરને ઠેકાણ છે. જ્યાં સુધી મહિમા નહીં સમજાય કે આ કેવા પુરુષ આપણને મળ્યા છે ત્યાં સુધી, પેલો આપણે પ્રસંગ આપણને ખબર છે, પેલો ગધડાને ડોકે હીરો બાંધે છે, કે હીરાની એને ખ્યાલ નથી હોતો. આપણી પાસે એવા સ્વામીજી છે, એવા ચિંતામણી તુલ્ય આપણને સ્વામીજી મળ્યા છે, પણ આપણે એનો યુઝ શું કરીએ છીએ આપણને બધી જ ખબર છે. આપણે કંઈ બીજી કંઈ ગોષ્ઠી કરવાની કંઈ જરૂર નથી, પણ ખાલી આપણે હું વિચાર કરું મારી જાતનો તો હું એવા વિચાર નથી પામ્યો. જો વિચારને પામ્યો હોય તો આપણને આટલી ટકોર કરવાની કે આટલા આપણને સૂચન કરવાની જરૂર ન પડે એમ. પણ એ મહિમા કેવી રીતના સમજાય તો એના માટે ભગવદ્ગીતાનો પ્રસંગ છે. આપણે લેટર લઈએ, પ્રથમના 51 મહારાજ લખે છે એમ કે ભગવાનનો નિશ્ચય છે એ ભગવાન વતે જ થાય છે. સ્વામીજી છે, સ્વામીજી આવીને કેટલા એટલા બધા પ્રસંગો એવા કર્યા કે જેમાં એને દિવ્ય દેહે દર્શન દીધા હોય, કેટલા બધા પ્રસંગો છે એમ. રમેશભાઈ યાજ્ઞિકને ભી શિવજીના રૂપે દર્શન દીધેલા, એવા ઘણા બધા પ્રસંગો છે. કૃષ્ણ રૂપે દર્શન દીધા હોય, માતાજી રૂપે દર્શન દીધા હોય, કેટલી રીતે, કારણ કે એને એના સ્વરૂપની ઓળખાણ કરાવી હતી, એને નિશ્ચય કરાવો હતો, એના માટે એવી રીતના એને ઘણા બધા દર્શન દીધા. પણ એ છે એ કેવળ સત્સંગમાં લેવા માટે, પણ સત્સંગમાં લેવા પછીનું જે ઉત્થાન છે એ ટોટલી ડિફરન્ટ છે. સ્વામીજીનો વિચાર કરીએ કે સ્વામીજી છે તો એ આપણા માટે કેટલા સુલભ થયા છે એમ, કે સ્વામીજી કેવળ ને કેવળ આપણા માટે આવ્યા છે એમ. એક વખત અમદાવાદમાં જે કર્ણાવતી ક્લબ છે ત્યાં VIP, મોસ્ટ VIP, ખાલી VIP નહીં, આમ વેરી VIP કહેવાય એવા 100 જેટલા ગુજરાતના ટોપ કહેવાય એવા VIPની સભા ગોઠવેલી ગુરુપ્રસાદ સ્વામીજીએ. એને સ્વામીજીને પૂછીને જ ગોઠવી હતી. અને બીજા દિવસે આ સભા હતી, મીટિંગ હતી, અને આગલા દિવસે સ્વામીજી ગુરુપ્રસાદ સ્વામીને બોલાવીને કહે છે કે આપણે એ કેન્સલ કરીએ. તો ગુરુપ્રસાદ સ્વામી તો સરળતાથી હા સ્વામી થઈ જાય એમ કરીને એને તો બધાને મેસેજ કરી દીધા, કેન્સલ આઉટ કરી દીધી. રીઝન શું કેન્સલ કરવાનું? તો બીજું કોઈ આયોજન નહોતું, પણ એક યુવકના મેરેજમાં જવાનું હતું. એટલે સ્વામીજી કે મારા યુવકના મેરેજમાં જવું પડે એમ છે, એટલા માટે કે આ મીટિંગ. હવે ખાલી મીટિંગ એક વખત ગોઠવાની હોય, જે મોસ્ટ કહેવાય કે એવા જે VIP કે જેનાથી થકી આપણને ઘણી બધી સેવા મળવાની હોય, કે જે આપણને અલગ અલગ રીતે ઘણી જગ્યાએ કામ આવવાના હોય, પણ એ બધું બી છોડીને સ્વામીજી કોને પેલો પ્રેફરન્સ આપે છે? તો કે યુવકોને. તો સ્વામીજીના જીવનમાં એટલા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં સ્વામીજીએ યુવકોને મહત્વ આપ્યું. ઉમેશભાઈ યાજ્ઞિકની વાત કરી તો એના જીવનમાં ભાઈ પહેલાથી લઈને છેલ્લે સુધી સ્વામીજીનું ઇન્વોલ્વમેન્ટ કેવું, એ કેવા હતા અને કેવા એને કન્વર્ટ કર્યા. એ કહે છે ને કે હું તો તમ કારણે રે હવે ધામ થકી દરે દે, કે હું તમારા માટે જ આવ્યો છું. સ્પેસિફિકલી મારી વાત કરી, અમે 2011 જ્યારે ખરડાની સેવા લખવા માટે ગયા હતા, આમ બીજું કાંઈ આપણે કાંઈ કરેલું નહોતું, પણ સ્વામીજી એટલું બધું હેત કર્યું, એટલો બધો પ્રેમ કર્યો કે આમ આપણું અસ્તિત્વનું વિલીન કરી નાખે, આમ ટૂંકમાં એટલો આનંદ મૂકે કે એ અકલ્પનીય છે. એ ખાલી અનુભવ કરવાની વસ્તુ છે. કે સેવા બધી કલ્પેશભાઈજી આખો સોફ્ટવેર બનાવતા, એની વર્ણન ત્યાગ સ્વામી અને આપણા પવિત્રભાઈ કરતા હતા, અને એ બેની વાત કરતા હતા. એમાં સ્વામીજીએ મને પાસે બોલાવીને એટલું બધું હેત કર્યું, એટલા બધા ધબા માર્યા, અને પછી સ્વામીજીએ મને કીધું કે મારે તને ખૂબ નિમિત્ત બનાવવો છે. પણ હું આજે વિચાર કરું કે મેં નિમિત્ત બનવાની તત્પરતા કેટલી રાખી, મેં જેટલી તત્પરતા રાખી છે. સ્વામીજી કહે ને કે આપણે જો નિમિત્ત બનવાનો સંકલ્પ કરીએ તો મહારાજ આપણને નિમિત્ત બનાવે. જ્યાં સુધી હું સંકલ્પ નહીં કરું ત્યાં સુધી સ્વામીજીને તો બનાવવા જ છે, બધાને બનાવવા જ, પણ જો આપણી તૈયારી નહીં હોય તો એ નહીં બનાવે એમ. પણ છતાંય સ્વામીજી સામેથી ગરજ રાખે છે. એ ગરજના કેટલા બધા પ્રસંગો છે. આપણે મહારાજનો પ્રસંગ લઈએ તો જે બુધેજની પેલા ડોશીમાનો પ્રસંગ કીધો કે અન્નક્ષેત્ર ચલાવતા હતા, અને એને એને ખ્યાલ નહોતો કે આ વર્ણી કોણ છે એમ, પણ છતાંય એને કહે છે કે માથા ઉપર પત્થર લઈને ના જ, 3 વખત માગે છે છતાંય નથી આપતા, છેલ્લે એમ કહે છે કે માથા ઉપર પત્થર લઈને ના જ તો હું તને પ્રસાદ આપું એમ. અને ત્યારે વર્ણી નાચે છે, શું કામ, એને ભૂખ લાગી હતી એટલે? તો કે ના, એને તો બધું લોહી સૂકવી દીધું હતું, એને કંઈ રાખ્યું નહોતું, એને કંઈ ભૂખ કે એવું કંઈ નહોતું, પણ એ ડોશીને જે આટલા ટાઈમથી અન્નક્ષેત્ર ચલાવતા એનું એને પુણ્ય આપવું હતું, એને ટૂંકમાં એને સુખી કરવા હતા. તો એ ગરજ રાખીને સામેથી એને એ નાચે છે, એની 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 જે ઈચ્છા હતી પૂર્ણ કરીને પણ એનું કલ્યાણ કરે છે. સ્વામીજીનો વિચાર કરીએ તો કેટલી ગરજ રાખે છે. એક સરસનો પ્રસંગ આજે કલ્પેશભાઈ ગઈકાલે મને એક ગોષ્ઠી આપી, એમાં હતો એ કોની છે નહીં કંઈ, કદાચ એનો કારણ કે ક્વિઝમાં એનો ટર્ન આવે તો એમાંથી ક્વેશ્ચન છે એટલા માટે કોને ગેસ્ટી કરી નથી કહેતો, પણ એમાં એક બહુ સરસ પ્રસંગ હતો. કે કેનેડામાં એક ભગત હતા, અમેરિકા હતા. પછી અમેરિકાથી સમાવો એને પાછું આવવાનું થયું, અહીંયા મેરેજ થયા. પછી એને મેરેજ થયા પછી પાછું અમેરિકા જવાનું સેટિંગ ન થયું, એટલે સ્વામીજી એને કેનેડા જવા માટે આજ્ઞા કરી અને એ કેનેડા જાય છે. કેનેડા જાય છે અને કેનેડા પણ ત્યાં એને ફાવતું નથી, એટલે એ અમેરિકા આવવા માટે પ્રયત્ન કરે છે પણ કંઈ સેટિંગ નથી આવતું. એટલે પછી ઇલીગલ રીતે એને ત્યાં બોર્ડર ક્રોસ કરવાની ટ્રાય કરે છે અને એ પકડાઈ જાય છે. અને પકડાઈ જાય છે એટલે ત્યાંથી હરિભક્તોનો ફોન આવે છે સ્વામીજી પર, અને સ્વામીજી કહે છે કે આપણે એને ગમે એમ રીતે છોડાવી આવો. પછી એને છોડાવી આવે છે અને સ્વામીજી એને ફેક્સ લખે છે એમ કે તમે કેનેડા રહ્યો થોડો ટાઈમ, પછી તમને અમેરિકા આપણે સેટિંગ કરી દેશું, ગોઠવાઈ જશે એમ, પણ અત્યારે તમે કેનેડા રહ્યો એમ સ્વામીજી એવો ફેંક શકે છે. પછી પાછો સ્વામીજી બીજે દિવસે ફેંક શકે છે. સ્વામીજીની ગરજ કેટલી એમ, બીજે દિવસે સ્વામીજી ફેંક શકે છે કે મારી ઈચ્છા છે કે તું કેનેડા રહે અને કેનેડા રહીશ તો તારું બધું સરસ ગોઠવાઈ જશે. ત્રીજે દિવસે એટલાથી નથી પૂરું થતું, સ્વામીજી ત્રીજે દિવસે ત્રીજો ફેક્સ લખે છે એમ કે મારી અંતરની ઈચ્છા છે કે તું કેનેડા રહે, તાર બધું જ સરસ તંત્ર ગોઠવાઈ જશે એમ. પણ સમાવી ભગતને ત્યાં રહેવાનું નથી ફાવતું, એટલે એ બીજી વખત એ ત્યાં ઇલીગલ રીતે બોર્ડર ક્રોસ કરવાની ટ્રાય કરે છે અને ફરી પકડાઈ જાય છે. અને ફરી પકડાઈ જાય છે ત્યારે ત્યાંથી વળી પાછો, કારણ કે રાતનો ટાઈમ હતો, અહીંયા રાત હતી ત્યાં દિવસ હતો, પણ અહીંયા રાતનો ટાઈમ હતો, સ્વામીજી આરામમાં હતા, એટલે ફોન આવે છે. પવિત્રભાઈ અટેન્ડ કરે છે. પવિત્રભાઈ કહે છે કે સવારે સ્વામીજીને વાત કરશું એમ. અને સવારે સ્વામીજી જ્યારે જાગે છે ને પછી એને વાત કરે છે કે સ્વામી કે આ ભગત છે એ આવી રીતના પકડાઈ ગયા. એટલે સ્વામીજી થોડા ઉદાસ થઈ ગયા, ઉદાસ થઈ ગયા, થોડુંક ફેસ એનું પેલું થઈ ગયું એમ. અને પછી સ્વામીજી કહે છે એમ કે જીવને તો સુખી જ નથી થવું એમ, પણ આપણે શું કરીએ એમ, જીવને તો સુખી જ નથી થયું તો આપણે શું કરીએ. પણ કે ભગવાનની કરુણા કે થોડી ઓછી છે કે ચાલો કે આપણે એને ફેક્સ લખીએ એમ કહીને પછી સ્વામીજી પાછો ફોન કરાવે છે. અને ત્યાંના હરિભક્તો એટલે કિશોરભાઈ શાંતુભાઈને ત્યાં વાત કરે છે અને કહે છે તમે એને કોઈ પણ ભોગે કે એને ત્યાંથી છોડાવો, એની ગરજનો વિચાર કરીએ એમ. એને એક આત્માને સુખી કરવાની ગરજ કેટલી, એની ઉપર કેટલી ફિલ્ડિંગ ભરે સ્વામીજી એમ. અને પછી વળી પાછું એને ત્યાંથી ગમે એમ છોડાવે છે. અને પછી સ્વામીજી એને પાછું એને કહે છે એમ, ફેક્સ લખે છે એમ. અને પછી એમાં એક્ઝેક્ટ હું તમને કહું, હા, પછી સ્વામીજી એવું કહે છે, એ જે બીજો ફેક્સ લખે છે એને સમજાવવા માટે ફરી ફેક્સ લખે છે. અને જે એની સાથે જેને હેત હોય છે, એ જે મોટા સાધુ હોય છે, એને બી કહે છે કે તમે બી આમાં એને સમજાવવા માટે થોડીક લાઈન લખી દો એમ. પછી સંત બી એમાં થોડુંક લખી દે છે અને પછી એને મોકલી દે છે. એટલે પવિત્રભાઈને પાછા પૂછે સ્વામીજી નાઈધન પરવારીને, પછી પૂછે છે કે પેલો ફેક્સ થઈ ગયો, કે હા સ્વામી થઈ ગયો. સ્વામીજી પછી ઠાકોરજીના દર્શન કરવા માટે જાય છે, ત્યાં પેલા સાધુ મળે છે. અને એ સાધુને પાછા સ્વામીજી પૂછે છે એમ કે પેલા ફેક્સમાં તમે લખી દીધું, તો કે હા સ્વામી. એટલે સ્વામી પછી ઉદાસ થઈને ટૂંકમાં આમ ફેસ પેલો પડી ગયો હોય એના દર્શન કરે છે. સ્વામીજી કહે છે કે મારે શું સ્વાર્થ છે, કે મારે શું સ્વાર્થ છે, હું તો કે નિસ્વાર્થ છું એમ, મારે કોઈ સ્વાર્થ નથી. પણ એ કે આ ભગતને જો આટલું સમજાઈ જાય તો ને એમ, જો આપણે ખાલી વિચાર કરીએ કે સ્વામીજીને જીવનમાં એવો કોઈ સ્વાર્થ નથી, કે સ્વામીજી કોઈ આપણને વચન કહે એ આપણને ટેમ્પરરી એવું લાગતું હોય કે ભાઈ મારા અહિતમાં છે એમ, પણ લોંગ ટર્મનો વિચાર કરીએ તો કે એ આપણા માટે એ હંમેશા ઓલવેઝ કે એ હિતકારી જ હોય છે એમ. એટલે આપણે ખાલી વિચાર કરીએ કે આવા સ્વામીજી છે કે જે નિરંતર આપણું જતન કરે છે એમ. કિશોરભાઈએ આ પ્રસંગ કીધો હતો, એ જ્યારે ચાઈના જાય છે તો ચાઈના બી સ્વામીજીને ફોન કરે છે અંતર્યામી સ્વર્ગનો પુરુષ, કારણ કે એને ત્યાં જમવાનું એટલું બધું કંઈ મળતું નથી વ્યવસ્થિત. પછી ત્યાં સ્વામીજી એને ખબર નહીં કેવી રીતના એનો સમૂહ કોન્ટેક કરે છે, એનો નંબર ગોતીને બી, એનો નંબર તો કંઈ આપે ન છે. કિશોરભાઈએ આ પ્રસંગ આપણને ત્રિવેણીમાં કદાચ કીધેલો કે સ્વામીજીની ગરજ જોઈએ, સ્વામીજીનો જે ભક્તો તરફની જે આત્મીયતા છે કે જે આપણે જોઈએ કે હું તો તમ કારણે રહે, કેવળ તમારા મને તમારા માટે હું આવ્યો છું, એ કે સ્વામીજી અહીંયા દર્શન કરીને કિશોરભાઈ રડી પડ્યા હતા એમ, કે આપણું કેટલું જતન કરે છે એમ, કે કેવળ ને કેવળ આપણા માટે જ આવ્યા છે એમ. તો આપણા માટે સ્વામીજી એટલા સુલભ છે, આપણે જ્યારે બી જવું હોય, જ્યારે બી મળવું હોય ત્યારે ઇઝીલી આપણને અવેલેબલ છે. પણ આપણને એનો મહિમા છે જેવો છે એવો આપણને એક્ઝેક્ટ સમજાતો નથી. અમરીશ દીક્ષા વખતે સ્વામીજીને પ્રાર્થના કરેલી કે સ્વામીજી આપના સ્વરૂપનું જે વિજ્ઞાન છે એ થાવ એમ, કે આપનું જે ખરેખર જે સ્વરૂપ છે એનું વિજ્ઞાન થાવ. પછી સ્વામીજી એક લાફો મારીને કીધેલું એમ કે એટલા માટે તો અમરીશ બનાવ્યા. એટલે આપણે નિષ્ઠા માટે જે અહીંયા ભેગા થયા છીએ, નિષ્ઠાથી આપણે છીએ, તો આપણે એ મહિમા છે એ થાય કેવી રીતના. તો એ જે પહેલા પ્રકરણની પહેલી વાતમાં છે એમ કે ભગવદી વિના એ વસ્તુ શક્ય નથી. સ્વામીજી આ 2-3 વખત એવી ટકોર કરેલી એમ કે જ્યાં સુધી ભગવદી સાથે ખુલ્લા દિલનો સંબંધ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. આજે સમજો કે કરોડ વર્ષ પછી સમજો, સમજવાનું આટલું જ છે કે જ્યાં સુધી ભગવદી સાથે ખુલ્લા દિલનો સંબંધ નહીં થાય ત્યાં સુધી આ કઈ વસ્તુ શક્ય નથી થવાની. એમ કે જેને જ્યાંથી સ્ત્રોત છે, જ્યાંથી આપણને મળવાનું છે, પાણી તો પીવું છે પણ પાણીનો સ્ત્રોત છે ત્યાં જ આપણે નહીં જઈએ તો ક્યાંથી પાણી પી શકશું? એના માટે આપણે અહીંયા જવું પડે એમ. તે સ્વામીજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ એમ કે સ્વામીજી આપ એટલા બધા સુલભ છો પણ અમને અહીં સમજાતું નથી. અમારી સ્થિતિ પણ એ પેલા કુંભાર જેવી જ છે એમ કે અમારી પાસે એવા અતુલનીય એમ કે જેવા અનંત બ્રહ્માંડોના જે અનંત બ્રહ્માંડો તો અક્ષર બ્રહ્મના રૂવાડે ઉડે છે, એ અક્ષર બ્રહ્મ આપની આજ્ઞામાં રહે છે એમ આપ જેમ કહો છો એમ. તો એ ખરેખર અમે એ મહિમા છે એ અમારા જીવનમાં દ્રઢ થાય અને અમે સૌ આપની ખૂબ 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 સેવા કરી શકીએ અને કેવળ આપની જ આપના જ રાજીપા માટે બધું વસ્તુ કરી શકીએ એ માટેના ખૂબ 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 બળબુદ્ધિયોગને શક્તિ આપો એ જ પ્રાર્થના. જે સેકન્ડ જે સેગમેન્ટ છે આપણે ટૂંકમાં જે પ્રતિનિધિ તરીકે આપણે 4 એવા પાર્ટ પાડેલા, એમાં 3 પાર્ટ આપણે ઓલરેડી થઈ ગયા, 2 રાકેશભાઈ અને 1 કલ્પેશભાઈ લીધેલા. જે 2 છે એમાં છેલ્લું 4th છે, ટોપ સુરુચિવાળા અને ગરજુ યુવકો જે આપણા પ્રતિનિધિ સ્વરૂપે આપણે એનું દર્શન કરીએ એમ. તો જે લેટેસ્ટ હમણાં જ ટૂંકમાં સત્સંગમાં આવેલા હોય, જૂનાની વાત નથી, આપણે નવા જે યુવકો છે એની વાત કરીએ એમ. તો હિતેન્દ્રભાઈ ઠુમર છે પવિત્ર ગ્રુપમાં, એનો વિચાર કરીએ તો એ એટલા સરસ ઉમંગી યુવક છે એમ કે જેની સુરુચિ ને જેનું ગરજ કે જેનો ખપ છે એ બહુ જ સરસ છે એમ. રાકેશભાઈ એ વસ્તુ કહેતા હતા એમ કે ભક્તિપત્રીની સેવામાં પહેલેથી લઈને છેલ્લે સુધી કે હાર્ડલી કોઈ એવો ટાઈમ હશે કે જ્યારે એ નહીં આવી શકે. મોસ્ટલી તો લગભગ બધાય દિવસ જ્યારથી આપણે ભક્તિપત્રીની શરૂઆત કરી ત્યાંથી લઈને છેલ્લે સુધી એ નિમિત્ત બનેલા એમ. પછી 12-13 જેટલા ફ્રેન્ડને એ દર વખતે સભામાં લઈ આવે છે એમ. અને જ્યારે પણ કોઈ પણ સેવામાં આપણે એને કહીએ તો ત્યારે એ હાજર રહે છે એમ. પછી પોતે તો પૂજા લીધેલી જ છે પણ કે બીજા મિત્રોને પણ પૂજા લેવડાવી છે. જે આપણે આ નિષ્ઠાનું જે વાત કરી કે આપણા જ જીવનમાં, જે સવારે ગુણગ્રાહક સ્વામીએ વાત કરી ને કે જો આપણામાં નિષ્ઠા હશે તો આપણે બીજામાં નિષ્ઠા રેડી શકશું એમ. તો આપણે નિષ્ઠાવાન હશું તો આ નિષ્ઠાની વસ્તુ છે. પૂજા કોઈને કરાવી કંઈ સહેલી વાત નથી એમ. પણ એવો મહિમા ગાયો હોય એવા નિષ્ઠાની વાત કરી હોય તો એ વસ્તુ શક્ય બને છે. તો આપણે હિતેન્દ્રભાઈને વાત પ્રાર્થના કરીએ કે આપણા સૌના પ્રતિનિધિ રૂપે સંતો પાસેથી સરસ્વતી સ્વામી પાસેથી પેલું ગિફ્ટ લેવા માટે વધારે. ત્યારબાદ છે નિકુંજભાઈ રાજા. આમ તો 2 મુક્તો છે, નિકુંજભાઈ રાજા અને ધવલભાઈ લાલાણી. એ 2નો ભી એવું છે એમ કે ભક્તિપત્રીની સેવામાં અદભુત નિમિત્ત બનેલા પાત્રો. પ્રસંગે સરળ વર્તે ની ખાસ વિશેષતા એ કે કથા વાર્તાના રસિયા છે એમ. કે ગમે ત્યારે ગમે એ સભા પૂરી થાય તો ગમે જે કોઈ કાર્યકર્તા એવા મળે તો એ કાર્યકર્તા પાસે એ ઉભા રહી જાય અને કે કંઈક વાત કરો, કંઈક વાત કરો. કે એની જે ગરજ છે, એની જે ખપ છે તો એ વસ્તુ આપણે શીખવા જેવી એમ. હરેક પરિસ્થિતિનો સ્વીકાર કરે એમ. ગમે ત્યારે ગમે એ કાર્યક્રમ, ગમે એ કંઈક વસ્તુ હોય તો એ એમાં ક્યારેય ના ના પડે એમ. ગમે એવી સેવા હોય તો એ વસ્તુ બી એની એક પેલી છે એમ. પ્રસંગે સરળ વર્તે છે અને ખાસ ભગવદીનો સહજ સ્વીકાર એમ. કે તરુણભાઈ ગમે એ સેવા કહે તો ત્યારે એ હાજર રહે છે. તો આપણે 2 મુક્તોને પ્રાર્થના કરીએ અને ખાસ એમાં પાછો ધવલભાઈનો એક પ્રસંગ બી સરસ આપણને આની પહેલા સભામાં, બુધવારની સભામાં આકાશભાઈએ કીધેલો એમ કે એનો સ્વધર્મ ભી એટલો ટોપ એમ. કે એક જે દીકરીએ પ્રપોઝ કર્યું અને એને ચોખે ચોખી ના પડી કે મેં સ્વામીજીને આ વસ્તુ નથી ગમતી એટલા માટે નથી કરવી એમ. અને પછી એને ના પાડે છે. તો એ 2 મુક્તોને પ્રાર્થના કરીએ કે ગુણગ્રાહક સ્વામી પાસેથી મોમેન્ટો લે. ત્યાર પછીનું બીજું સેગમેન્ટ છે સ્વાધ્યાય ભજનમાં આદર્શ. ટૂંકમાં સ્વાધ્યાય ભજનના જે સ્વાધ્યાય ભજનિક એવા જે મુક્તો છે, આમ તો ઘણા બધા છે આપણામાં, પણ જે એવા જે ભક્તો છે એનું દર્શન કરીએ. તેમાં સૌથી પહેલા આવશે આપણે હિતેન્દ્રભાઈ દોંગા. દોંગા સરની વાત કરીએ તો વર્ણન કરવાની જ કઈ જરૂર નથી, તાલીઓના ગડગડાટ જ કહે છે કે એ વસ્તુ સહજ છે એનામાં. એમ કે આપણને ખ્યાલ છે કે ત્રિવેણીમાં, એક ત્રિવેણીમાં એને સબ્જેક્ટ આપેલો અને એના ઉપર વાત કરવા માટે આવેલા, અને ત્યાર પછી સરસ્વતી સ્વામી એવું કીધેલું એમ કે જેનું જીવન જ એનું બધું કહી દે છે એમ, એના માટે પૂછવાની જરૂર નથી કે આપણે ક્યાંથી સ્વાધ્યાય કરેલો છે એમ. એના જીવનમાં જ એટલી સહજતા છે, આટલી બધી કોલેજની કોલેજનું બધું કામ હોય, પછી રસોડાને બી એટલી બધી સેવા હોય, પણ છતાંય સ્વાધ્યાય ભજન એટલું સાઉન્ડ છે એનું. તો આપણા માટે એ આપણા પ્રતિનિધિ તરીકે આપણે એને પ્રાર્થના કરીએ કે સરસ્વતી સ્વામી પાસેથી ગિફ્ટ લેવા માટે પધારે. ત્યારબાદ છે ચેતનભાઈ રાઠોડ. ચેતનભાઈ રાઠોડનો એનું ભી એવું જ છે. આજની તારીખે દરરોજ જે દરરોજ ત્રણે ત્રણ ગ્રંથો ઉપર જે મુદ્દા આપણને દરરોજ શેર કરે છે ફેસબુકમાં, વોટ્સએપમાં, મેઇલમાં, કે આપણે દરરોજ, કારણ કે દરરોજ આ વસ્તુ કરવી એ બહુ હાર્ડ છે. મારે તો ખાલી આ એક સબ્જેક્ટ કરવા માટે હું ત્રણ દિવસથી આ મત થતા હતા, આપણને એમ થાય કે આ કેવી રીતના પોસિબલ છે, પણ એ જે વસ્તુ છે તો એ સહજ છે એમ. કે સ્વાધ્યાય ભજન જેનું સાઉન્ડ હોય એ આ વસ્તુ કરી શકે એમ. એટલે એ બધા જે ગ્રંથોનો જે સાર છે એ એક સાથે દરરોજ અલગ અલગ વસ્તુ કાઢવી એ બહુ અઘરી છે. તો એ એવી અદ્ભુત સેવા કરે છે. પછી કોઈ પણ વિષય ઉપર ક્યારે પણ લાભ આપવાનો કોઈ સંતો દ્વારા આવે તો એ સહજ એમાં રેડી હોય એમ. અને જે વિષય આપવામાં આવે એ વિષય ઉપર એ વ્યવસ્થિત વાત કરે છે. તો આપણે ચેતનભાઈને પ્રાર્થના કરીએ કે તેઓ પણ ગુણગ્રાહક સ્વામી પાસેથી ગિફ્ટ લેવા માટે પધારે. ત્યારબાદ આવે છે અભયભાઈ રાજા. અભય સરનું પણ સ્વાગત થાય છે. આપણી આપણને ખ્યાલ આવે કે આપણે જે ખરેખર આપણને આ ત્રણ બધા મુક્તોનો સહજ આપણને થાય એમ, કે ખરેખર આ લોકોનું સહજ સ્વાધ્યાય છે એમ. એટલે આપણે અભય સરના બે ચાર પોઈન્ટ જોઈએ. કે દર બુધવારે એન્કરિંગ સેવા, અહીંયા બી એન્કરિંગની સેવા કરે છે, પણ એ વાત જુદી છે. ક્યારેક ક્યારેક વધારે ટાઈમ પણ એ સમહાઉ ક્યારેક ચાલે, પણ એ જે સ્વાધ્યાય છે, કારણ કે સ્વામીની વાતો, વચનામૃત અને પ્રીતે એના એક કોટેશન, કોઈ વક્તા અહીંથી ગોષ્ઠી કરીને જાય અને એ ટોપિક ઉપર એને ઇન્સ્ટન્ટ એ બે પોઈન્ટ કેવા, બે વાત કેવી, એ સ્વાધ્યાય ભજન વગર એ શક્ય નથી. રાકેશભાઈ એક સરસ વાત કરી દઈએ. એ કે ગમે એવી આપણે હમણાં છેલ્લે ગુરુ પૂર્ણિમાની સભા હતી, તો સભા ઉપરથી એ પછી ઘણી બધી સેવાઓ હતી, બધી સેવામાંથી ફ્રી થયા પછી એને ખટકો રાખીને, કારણ કે એ લોકો બધા ત્યાં ઉમેશભાઈની ઓફિસે ત્યાં બધા ધૂન કરવા ભેગા થાય, ગૌરંગભાઈ છે, રાકેશભાઈ છે, આ છે, પછી બી ઘણા બધા યુવકો છે ધર્મેશભાઈની બધા, તો એ તે દિવસે પણ ખટકો રાખીને કે ચાલો આપણે સ્વાધ્યાય ભજન તો કરવું જ છે એમ કરીને બધાને પાછા ભેગા કરીને ત્યાં સેવા કરે. એટલે એ જે આખી ટીમ છે તો એને આમ કે બળમાં રાખવા માટે, કે જે સ્વાધ્યાય ભજનનો જે ખટકો રાખવા માટે અભયભાઈનો હાથ છે એમ. એટલે અભયભાઈને પ્રાર્થના કરીએ કે તેઓ ગુણગ્રાહક સ્વામીના હાથે એટલે લેવા પધારે. અને પ્લસ હમણાં જ જે આપણે બધા 12 ટોપિક આપ્યા, તો 12 ટોપિક ઉપર આપણા બધા કરતા સૌથી વધારે સ્વાધ્યાય કર્યો હોય તો એમને કરેલો છે, કે બધા 12 ટોપિક ઉપર એને બી એક એક વાત તો એને કરેલી જ છે. ત્યાર પછી આવે છે જેનું નામ આવે છે એના હાથમાંથી કેમેરો લઈ લેવા વિનંતી, યોગેશભાઈ તંડેલ. યોગેશભાઈ બી એવા સ્વાધ્યાય ભજનિત છે. આપણે આની પેલા ત્રિવેણીમાં બી એનો સરસનો લાભ લીધેલો. મધ્ય 41 ઉપર એને જે વાત કરેલી, કે મધ્ય 41 ટૂંકમાં સેવાના જે વચનામૃત ઉપર એને સરસની ગોષ્ઠી કરેલી એમ, ટુ ધ પોઈન્ટ એમ, એક પણ વસ્તુ આપણે એમાંથી કંઈ પોઈન્ટ ન કાઢી શકીએ એમ. અને પ્લસ એ બંને ભાઈઓએ સાધુ થવાનો સંકલ્પ કરેલો છે. હવે સ્વામીજી જેને કહેશે એ સાદું થશે એમ. અને યોગીધામ પ્રત્યે એનું મમત્વ એટલું છે એમ. આપણે યોગેશભાઈને પ્રાર્થના કરીએ કે સરસ્વતી સ્વામીના હસ્તે ગિફ્ટ લેવા માટે પધારે. અને છેલ્લા એક ભગતની વાત કરીએ જેના થકી હું સત્સંગમાં છું, અત્યારે અહીંયા નથી, ભાઈ આપણા ઘનશ્યામભાઈ ટીલાડા. એનું જીવન એવું સહજ છે એમ, અને એનો સ્વાધ્યાય બી એટલો એમ. કે જ્યારે સત્સંગની શરૂઆત હતી, કારણ કે હું જ્યારે સાવ નાનો હતો ત્યારથી મને, કારણ કે મારે ઓલરેડી અત્યારે કોલેજથી હું રેગ્યુલર સભામાં આવતો થયો, એટલે 13-14 વર્ષ થયા. પણ એ પહેલાં બી કે મારા ફઈના દીકરા થાય, પણ એ મને એની પેલા ડેરી હતી તો ડેરીએ મને લઈ જાય, ત્યાં સ્વામીની વાતો વચનામૃતની બધી વાત મને કાંઈ ખબર ન પડે, પણ છતાં એ વાત કરે ને સમજાવે એમ. એટલે એ ત્યારથી જ એનું સ્વાદી ભજનનું અંગ એમ. અને એને પ્લસ પાછો એનો બેકબોન, જે બેક સપોર્ટ છે એ એટલો જોરદાર છે, એ છે ગોરધનભાઈ પસ્તીવાલા જે વડોદરા છે, કે જી અને પ્લસ હરિપ્રકાશ સ્વામી છે એ બી એટલા જ એના જીવનમાં ભગવતી તરીકે એનું એનું સ્થાન છે. કે એટલી સહજતાથી કે કોઈ બી એવો, કારણ કે અહીંયા અત્યારે ફેક્ટરીમાં જઈ રહીને સેવા કરવી એ 100% આપણા માટે શક્ય નથી. એ એવી પરિસ્થિતિમાં બી એ સહજતાથી અને આનંદસભર રહીએ, એવું નહીં કે ચાલો કરવા ખાતર કરીએ કે એવું નહીં, પણ મહિમાથી એમ કે ભક્તોનો સહજ સ્વીકાર કરીને એને આખી જિંદગી ત્યાં આપી દીધી છે. એટલે એનો વિચાર કરીએ તો એ બી એવા સાધક છે. અને અહીંયા ગમે ત્યારે ગમે કંઈ વાત કરી, કંઈ પ્રોબ્લેમ હોય, આપણને કંઈ ઇસ્યુ કંઈ હોય, આપણે શેર કરીએ તો તરત આપણને એ પોઝિટિવ લઈ આવે, પોઝિટિવિટીમાં આપણને કન્વર્ટ કરી નાખે. એમાં ઘણા બધાને અનુભવ હશે આમાં કે એ આપણને ક્યારેય માર્ગ ઉપરથી ચૂકવા ના દે એમ, તેવા બી ઘનશ્યામભાઈ બી છે. તો આપણે સ્વામીજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ બધા મુક્તો છે કે આટલું બધું સરસ જીવન જીવે છે, આપણા માટે તો સરસનું આ વસ્તુ છે કે દરેકમાંથી એક એક કોળીઓ લઈએ તો આપણી થાળી ભરાઈ જાય એમ. તો આ બધા ભક્તોના જે ગુણ છે એ આપણા જીવનમાં સહજ આવે એના માટે આપણે સૌ એક મિનિટ ખાલી પ્રાર્થના કરી, એક મિનિટ ભજન કરી લઈએ એમ, કે આ બધા ભક્તોના તો છે ને. પ્લસ આપણે જે મહિમાની વાત કરી કે ખરેખર આપણા જીવનમાં એ દ્રઢ થાય. અને ગુણગ્રાહક સ્વામીજી આજે સવારે વાત કરી કે આપણે શિબિર તો કરી કે આપણે આ બધું ફ્રેમવર્ક બધું સરસ છે, પણ આપણે ત્યાં જઈને ભૂલી ના જઈએ. એક કોટેશન 6/10/2013 કાર્યકર્તા શિબિરમાં સ્વામીજીએ કહેલું કે મફતમાં મોજ આપવા માટે મહારાજ ધરતી પર આવ્યા છે, ત્યારે નિમિત્ત થવાના સંકલ્પ સાથે શિબિરમાંથી જવાનું છે અને ઘરે જઈને ભૂલી નથી જવાનું. આ જે છે સેન્ટેન્સ એ 2010-2013 સ્વામીજીએ કાર્યકર્તા શિબિરમાં કહેલું, એ હું સંભવ તો નહીં ચાય કરીને ભૂલી ગયા એવું કહીએ તો ચાલે, પણ એ આપણે આજે આપણે દ્રઢ સંકલ્પ કરીને અહીંયાથી જવું છે. અને આપણે એ કાયમ યાદ રાખવું છે કે આપણે જે આ શિબિર કરી છે એની આપણે ખરેખર ફરસુતી લઈને જવું છે અને આપણે એ પ્રમાણે વર્તવું છે. આપણે 1/2 મિનિટ કે 1 મિનિટ ધૂન કરી લઈએ. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામભાઈ ટીડાવાથી ભાવેશભાઈ મોલિયાને પ્રાર્થના કરીએ કે સરસ્વતી સ્વામી પાસેથી એ મોમેન્ટ ઓફ ગિફ્ટ આપણા એ ઘનશ્યામભાઈ માટે લઈ લે. સહજાનંદ સ્વામી મહારાજની જય.